समयसार भगवान कुमकुंदाचार्य रचित द्रव्यानुयोग नो सर्वश्रेष्ठ ग्रंथ समयसार तथा एवीज सर्वोत्तम टीका अमृतचंद्राचार्य भगवान रचित आत्मख्याति कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां सर्व विशुद्ध ज्ञान अधिकार चाले छे। सर्व विशुद्ध ज्ञान अधिकार नी गाथा 332-344 तेर गाथा एक साथे छे। ए गाथानो स्वाध्याय आपणे करी रह्या छीए। आ गाथा गाथानो अर्थ भावार्थ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર આપેલ પ્રવચનના કેટલાક અંશ આપણે કર્યા છે, તો હવે આગળ ગુરુદેવના પ્રવચનમાંથી તાત્પર્યભૂત વાત સમજીએ। પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 243। કર્મની વાત આવી એટલે પહેલી વાત ગુરુદેવે સમજાવી જ્ઞાનાવરણીય કર્મ વિશે, અને એમાં એમ કહ્યું કે આ અજ્ઞાનીની માન્યતા છે કે કર્મ જ જીવને જ્ઞાની કરે છે અથવા તો કર્મને કારણે જીવ અજ્ઞાની થાય છે। એ માન્યતા અજ્ઞાનીની છે, એ માન્યતા જ્ઞાનીની નથી, અને એ વાત એ રીતે જીનવાણીમાં આવી નથી। વાસ્તવમાં જ્ઞાનની જે હીણી દશા થાય છે, હીણી દશા એટલે કે પર્યાયમાં જ્ઞાનનો ઉઘાડ એ ઓછો છે એટલે હીણી દશા છે। મૂળ જ્ઞાન ગુણને એમાં કાંઈ થયું છે એમ નથી। જ્ઞાન ગુણ તો પરિપૂર્ણ છે અને એનું તો પૂર્ણ સ્વરૂપ છે, અને એ તો કેવળ જ્ઞાન સ્વરૂપ છે, એ કોને ન જાણે। એ તો જગતના પદાર્થોને જેમ છે તેમ એક સમયમાં જાણે એવો એનો સ્વભાવ છે, એટલે એને તો કાંઈ થયું નથી। પણ અહીંયા બાહ્યમાં એટલે પર્યાયમાં જે જ્ઞાનનો ઉઘાડ છે એ ઓછો છે એટલે એમ કહ્યું કે જ્ઞાનની હીણી દશા છે, અને આવી હીણી દશા થાય છે તે ખરેખર તો જીવના પોતાના કારણે થાય છે। પણ અજ્ઞાનીઓ મિથ્યાદ્રષ્ટિઓ આ શ્રમણ આભાસ આ જૈન આભાસીઓ એ લોકો એમ માને છે કે જ્ઞાનની જે હીણી દશા થાય છે તે જ્ઞાનાવરણીય કર્મના ઉદયને કારણે થાય છે। એટલે જ્યારે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે ત્યાં સુધી એની જ્ઞાનની દશા હીણી રહેશે, અને જ્યારે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોક્ષમ થશે કે ક્ષય થશે ત્યારે એને જ્ઞાનની ઊંચી દશા થશે, એવી માન્યતા અજ્ઞાનીની છે। પણ ગુરુદેવ કહે છે કે એવી હીણી દશા વાસ્તવમાં તો જીવ પોતે કરે છે, અને તે પોતાના કારણે થાય છે, અને ત્યારે એમાં જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે તે નિમિત્ત માત્ર છે। એટલે જ્યારે એની હીણી દશા છે ત્યારે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે, જ્યારે જીવની એવી જ્ઞાનની હીણી દશા છે પર્યાયમાં તે વખતે સામે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે તો એને નિમિત્ત કહેવાય, પણ એ નિમિત્ત કાંઈ કરતું નથી, કર્મ નિમિત્ત છે બસ એટલું। એ રીતે હવે દર્શનાવરણીયની વાત કરે છે। ટીકામાં વાત આવી કે કર્મ જ સુવાળે છે કારણ કે નિંદ્રા નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે, કર્મ જ જગાડે છે, કારણ કે નિંદ્રા નામના કર્મના ક્ષયોક્ષમ વિના તેની અનુપપત્તિ છે. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે જુઓ, અજ્ઞાની કહે છે કે નિંદ્રા નામનું દર્શનાવરણીય કર્મ છે, તેનો ઉદય આવે તો જીવને સૂવું પડે. નિંદ્રા નામનું કર્મ જ જીવને સુવાડે છે, આમ અજ્ઞાની માને છે. વાસ્તવમાં એમ છે નહીં કે દર્શનાવરણીય કર્મની પ્રકૃતિ જે નિંદ્રા અથવા તો નિંદ્રા નિંદ્રા કે પ્રચલા કે પ્રચલા પ્રચલા કે શાસ્ત્ર એ કોઈ પ્રકૃતિ નો ઉદય છે માટે જીવને એમ નિંદ્રા થાય છે કે અતિ ગાઢ નિંદ્રા થાય છે કે એમ નથી. એ કર્મનો ઉદય આવે એટલે જીવને સૂવું પડે, અને એ કર્મનો ઉદય જાય ત્યારે જીવ જાગૃત થાય, એમ અજ્ઞાની માને છે. વાસ્તવમાં તો જીવ પોતાના કારણે સુવાની અવસ્થાપણે પરિણમે છે. કર્મનો ઉદય તો જડ પૂતગળ રૂપ છે, એ ક્યાં જીવને અડે છે? એ તો જીવને અડતોય નથી, પરંતુ જ્યારે એને એવા પરિણામ છે તે કાળે એ કર્મનો ઉદય નિમિત્ત છે, અને નિમિત્ત એમાં કાંઈ કરતું નથી. આગળ 244માં પાના ઉપર કહે છે કે વળી જેને વસ્તુના યથાર્થ સ્વરૂપનું ભાન નથી તે અજ્ઞાની કહે છે કર્મ જ જગાડે છે, કેમ કે નિંદ્રા નામના કર્મના ક્ષયોપશમ વિના તેની અનઉપપત્તિ છે. આમ બધું કર્મ જ કરે છે એમ અજ્ઞાની ભ્રમથી માને છે. કર્મનો ક્ષયોપશમ નિમિત્ત છે એટલે અજ્ઞાનીને એમ છે કે એ ક્ષયોપશમ છે તો આને નિંદ્રા જાય છે. વાસ્તવમાં એમ નથી, એ નિમિત્ત છે. એ નિમિત્તને અજ્ઞાની એમ માને છે કે એ નિમિત્ત બધું કરે છે. નિમિત્ત ખરેખર કાંઈ કરતું નથી, નિમિત્ત જુદું દ્રવ્ય છે, પણ છતાંય અજ્ઞાનીની માન્યતા એવી છે. એટલે અજ્ઞાની ભ્રમથી એમ માને છે કર્મનો ક્ષયોક્ષમ નિમિત્ત છે ને, તેથી કર્મ જગાડે છે એવો તેને ભ્રમ થઈ ગયો છે. વાસ્તવમાં એમ છે નહીં. એટલે એ રીતે દર્શનાવરણીયની વાત પણ ગુરુદેવે સમજાવી કે કર્મના ઉદય છે એ ખરેખર કાંઈ જીવને એમ કરતા નથી, કેમ કે કર્મના ઉદયો જળ કર્મના ઉદયો દ્રવ્ય કર્મના ઉદયો ત્યાં બહારમાં રહ્યા, અને આ જે કંઈ થઈ રહ્યું છે એ જીવને થઈ રહ્યું છે. તો જે જીવને થઈ રહ્યું છે એને માટે જીવ પોતે જવાબદાર હોય, એટલે કે જીવ જ કરતા હોય, અને એવું કરતા પણ એને પર્યાયમાં હોય, એને એવું કરતા પણ પર્યાયમાં હોય, પણ પેલા જળ કર્મના ઉદય છે એમાં કાંઈ કરી નાખે છે એમ તો બિલકુલ નથી. છતાંય અજ્ઞાનીની માન્યતા એવી છે. હવે વેદનીય કર્મની વાત કરે છે કે કર્મ જ સુખી કરે છે, કારણ કે સાતા વેદનીય નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે. કર્મ જ દુઃખી કરે છે, કારણ કે અસાતા વેદનીય નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે, એ થતું નથી. ગુરુદેવ સમજાવે છે કે જીવને શરીર કુટુંબ પરિવાર ધન સંપત્તિ ઇત્યાદિ અનુકૂળ સામગ્રી મળી છે, તેમાં સાતા વેદનીય કર્મનો ઉદય નિમિત્ત છે. જેને સાતા વેદનીય કર્મનો ઉદય વર્તે છે એને પછી એ સાતાને અનુકૂળ સામગ્રી મળે એવો સંયોગ હોય એ નિમિત્ત છે. એને સાતા થવી એને કારણે થાય છે, પણ એવો સાતા વેદનીય કર્મનો ઉદય નિમિત્ત છે, અને આ બધી સામગ્રી પણ એને એ જ રીતે કર્મના નિમિત્તે મળી છે. અંતરાય કર્મ છે એનો એ વખતે ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય હોય છે, એટલે બધું એને પ્રાપ્ત પણ થાય છે, પણ એ પણ નિમિત્ત. અહીંયા વેદનીયની વાત લીધી છે એટલે કે સાતા વેદનીય કર્મનો ઉદય છે એટલે એને સુખનો અનુભવ થાય, પણ ખરેખર એમ નથી. સાતા વેદનીય કર્મનો ઉદય તો એમાં નિમિત્ત છે. ગુરુદેવ કહે છે કે જે આ પરિવાર કુટુંબ ધન આ બધું સામગ્રી બધી મળી છે તેમાં સાતા વેદનીય કર્મનો ઉદય નિમિત્ત છે. હવે તે સામગ્રીમાં તેને જે સુખ બુદ્ધિ થાય છે તે કાંઈ સાતા વેદનીય નું કાર્ય નથી. સુખ બુદ્ધિ તો જીવને થઈ, સુખ બુદ્ધિ તો જીવને થઈ, જીવે એમાં સુખ બુદ્ધિ કરી કે આ મને સુખ આપે છે, આના દ્વારા મને સુખ મળે છે, એવી સુખ બુદ્ધિ તો જીવને થઈ. એ કઈ કર્મનું કાર્ય નથી, સાતા વેદનીય નું એ કાર્ય નથી. પણ અજ્ઞાની એવું જુઠ્ઠું માને છે, ખોટું માને છે, એનું એવું મિથ્યા શ્રદ્ધાન છે કે સાતા વેદનીયના ઉદય વિના જીવ સુખી ન થાય. બાહ્ય અનુકૂળ સાધનો મળે છે તે સાતા વેદનીયના ઉદય અનુસાર મળે છે, એ વાત તો સાચી છે, પણ એમાં સુખની કલ્પના તો પોતે ઊભી કરી છે. બાહ્ય સાધનો મળે છે એટલે એમાં પણ કર્મનું નિમિત્ત છે અને એને સાતા વેદનીયનો ઉદય વર્તે છે તો પછી એ પ્રમાણે એ બધું મળે છે, એ વાત બરાબર છે, પણ એમાં સુખની કલ્પના તો પોતે ઊભી કરી છે, એ કાંઈ સાતા વેદનીના કારણે છે એમ નથી. જે કંઈ સામગ્રી મળી એને સુખ આપે છે કે દુઃખ આપે છે એ તો એની કલ્પના પ્રમાણે છે. અને આપણે વ્યવહારમાં પણ એવું જોઈએ છીએ કે એકનો એક પદાર્થ સુખનું પણ કારણ થાય અને એ જ પદાર્થ થોડા સમય પછી દુઃખનું પણ કારણ થાય છે. એટલે કોઈ પદાર્થમાં કોઈ વસ્તુમાં જો સુખ હોત તો એ સુખ જ આપત, પણ એમ તો બનતું નથી. એ જ વખતે આપણે વિચાર કરીએ કે આપણને એની એ વસ્તુ જે થોડી ક્ષણો પહેલા સુખ આપતી હતી એ હવે દુઃખનું પણ કારણ થઈ શકે છે. દાખલા તરીકે જો જમવા બેઠા હોઈએ અને ગુલાબજાંબુ ભાવતા હોય અને ભૂખ લાગી હોય તો પહેલું ગુલાબજાંબુ ખાતા જે સુખનો આભાસ થાય છે ઘણો વધારે છે, બીજા બે ત્રણ ખાઈએ ત્યાં સુધી પણ સારું લાગે છે, પછી બીજા પાંચ સાત ખાઈ જઈએ પછી ઠીક લાગે છે અને ત્યાર પછીથી ખાવાની ઈચ્છા થતી નથી, પછી કોઈ પરાણે વધારે ખવડાવે તો પછી એ ગમતું નથી. પહેલું ખાધું ત્યારે ખૂબ આનંદ આવ્યો હતો, એ જ વસ્તુ હવે 8-10 ગુલાબજાંબુ ખાધા પછીથી હવે એમાં એટલો આનંદ આવતો નથી અને કદાચ પછી તો એમ પણ થાય કે એ દુઃખનું કારણ બને, એને લીધે થઈ અને દુઃખ થાય, દુઃખની લાગણી થાય. એટલે પદાર્થની અંદર કાંઈ સુખ છે એમ તો છે જ નહીં, એણે માન્યતા ઊભી કરી છે. ગુરુદેવ કહે છે કે એમાં સુખની કલ્પના તો પોતે ઊભી કરી છે, એ પદાર્થ કાંઈ સુખરૂપ છે એમ નથી. એટલે આ માન્યતા જ્યાં સુધી એની સુખની કે દુઃખની છે ત્યાં સુધી જીવ પોતે જ સુખી દુઃખી થાય છે, પરંતુ જે કર્મના ઉદય છે એ ખરેખર એને સુખી કે દુઃખી કરતા નથી. અનુકૂળ સામગ્રી સુખનું કારણ નથી અને પ્રતિકૂળ સામગ્રી દુઃખનું કારણ નથી, પણ અજ્ઞાની તેમાં પોતાને સુખી દુઃખી થવાનું માને છે. ગુરુદેવ કહે છે કે આવું અજ્ઞાન, અરે રે, એવું અજ્ઞાન પ્રવર્તે છે. શરીરમાં રોગ આવે, નિર્ધનપણું આવે, વાંઝિયાપણું આવે ઇત્યાદિ બધું અસાતા કર્મના ઉદય અનુસાર હોય છે, એ તો સાચું છે, પણ એમાં જે દુઃખની કલ્પના થાય છે તેમાં અસાતા કર્મનું કારણ પણ નથી. અસાતા કર્મ એને દુઃખી કરે છે એ વાત તદ્દન ખોટી છે. અજ્ઞાનીએ બધું એટલે સુખ અને દુઃખ બધું કર્મથી થાય છે એમ ઊંધું માન્યું છે, પણ વાસ્તવમાં એમ નથી. એ પોતે જ સુખી દુઃખી થાય છે એટલે કે એવા સુખાભાસ કે દુઃખના આભાસ રૂપે પોતે જ પરિણમે છે. એ વખતે કર્મના ઉદય છે તે એમાં નિમિત્ત કારણ છે, નિમિત્ત કાંઈ કરતું નથી. હવે ચોથી મોહનીય પ્રકૃતિની વાત કરે છે. ટીકામાં કહ્યું છે કે કર્મ જ મિથ્યા દ્રષ્ટિ કરે છે, કારણ કે મિથ્યાત્વ કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે. મિથ્યાત્વ કર્મ એટલે મોહનીય કર્મ, એમાં દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય બે ભાગ પડે છે. તો એ દર્શન મોહનીય કર્મની વાત કરી છે. એવું એ કર્મ દર્શન મોહનીય કર્મનો ઉદય છે ત્યારે એ જીવને મિથ્યા દ્રષ્ટિ કરે છે એવી માન્યતા અજ્ઞાનીની છે. ગુરુદેવ કહે છે કે દર્શન મોહનીયનો ઉદય આવે ત્યારે જીવ મિથ્યા દ્રષ્ટિ થાય, કારણ કે મિથ્યાત્વ કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે, એ ઉત્પન્ન થતું નથી, એ હોતું નથી. આમ અજ્ઞાનીની દલીલ છે. પરંતુ આ વાત બરાબર નથી. પોતે ઊંધા પુરુષાર્થથી વસ્તુ સ્વરૂપથી ઉલટી માન્યતા કરે છે તે પોતાનો જ અપરાધ છે. કર્મનું તેમાં કાંઈ જ કામ નથી. કર્મના ઉદયો એને ઊંધી માન્યતા કરવા માટે દબાણ કરતા નથી, પોતે જ અપરાધી થાય છે, પોતે જ ઊંધી માન્યતા કરે છે. જીનવાણીમાં જેવું વસ્તુનું સ્વરૂપ છે, જેવું જીવનું સ્વરૂપ છે, જેવું જગતનું સ્વરૂપ છે, એનાથી ઊંધી વિપરીત માન્યતા જીવ પોતે કરે છે. એ વખતે આ દર્શન મોહનીય કર્મનો ઉદય છે, પણ એ દર્શન મોહનીય કર્મ એમાં કાંઈ કરે છે એમ નથી. જીવનો જ એવો ઊંધો પુરુષાર્થ છે એટલે એ ઉલટી માન્યતા કરે છે, જીનવાણીથી ઊંધી માન્યતા કરે છે, અને એમ એનો જીવનો પોતાનો અપરાધ છે, અને એમ એ મિથ્યા દ્રષ્ટિ થાય છે. પણ એ વખતે દર્શન મોહનીય કર્મનો ઉદય છે, અને એ ઉદય છે તો એને નિમિત્ત કહેવાય. આગળ 245માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે વળી કોઈ કહે છે ચોથે ગુણ સ્થાને નિશ્ચય સંકિત ન હોય. ચોથે ગુણ સ્થાને નિશ્ચય સંકિત ન હોય એવી પણ કેટલાકની ઊંધી માન્યતા છે. ગુરુદેવ કહે છે કે જેને સંકિતની ખબર નથી એને એવી જ માન્યતા હોય. અંદર વસ્તુ નિત્ય આનંદ જ્ઞાન આનંદ પ્રભુ પોતે છે, તેની સન્મુખ થતા સ્વાનુભવની દશામાં હું આ છું એવી પ્રતીતિ થાય એનું નામ સંકિત છે, અને તે નિશ્ચય સંકિત છે. પોતાના સ્વરૂપનું દર્શન થવું, એની પ્રતીતિ થવી, હું આ છું એવી પ્રતીતિ થવી, અને એ વખતે એને અતિન્દ્રિય આનંદનું વેદન પણ હોય છે, એ સંકિત છે, અને એ નિશ્ચય સંકિત છે. અને આ થાય છે ત્યારે જે દશા છે એને ગુણસ્થાનની અપેક્ષાએ ચોથા ગુણસ્થાનની દશા કહેવામાં આવે છે. એટલે ચોથા ગુણસ્થાને નિશ્ચય સંકિત ન હોય એવી ઊંધી માન્યતા કેટલાક અજ્ઞાનીઓની છે, પણ એ બરાબર નથી. નિશ્ચય સંકિત છે તે વિતરાગી દશા છે. એ વખતે જે પરિણામ થાય છે તે નિર્મળ પરિણામ થાય છે, કેમ કે એમાં એ પોતાના નિત્ય આનંદ સ્વભાવી ભગવાન આત્માની સન્મુખ થાય છે, અને એવા પરિણામ થાય છે. સંકિતના સ્વરાગ અને વિતરાગ એવા બે ભેદ કહેવામાં આવ્યા છે, એટલે એમાં સ્વરાગ સંકિત છે એટલે એમાં રાગ છે એમ નથી કહેવું. એ જે ભેદ કહેવામાં આવ્યા છે એ તો ચારિત્રની અપેક્ષાએ કયા છે. બાકી સંકિત તો નિશ્ચય સંકિત જ છે, નિશ્ચયથી જે સંકિત થયું છે તે જ છે, પણ હજી ચારિત્ર એને નથી લીધું એટલે એને એમ કહેવાય કે ચોથા ગુણસ્થાને છે ત્યારે એને સમ્યક્ત્વ છે પણ અવિરતી છે. પછી પાંચમા ગુણસ્થાને છે ત્યારે એને ચારિત્ર છે, દેશ વ્યક્તિ છે. એટલે એ અપેક્ષાથી એ ભેદ કહેવામાં આવ્યા છે. સંકિતના સરાગ અને વિતરાગ એવા બે ભેદ તો ચારિત્રની અપેક્ષાએ કયા છે. બાકી સંકિત નિશ્ચય સંકિત તો સ્વયં રાગ રહિત વિતરાગી નિર્મળ દશા જ છે. તે પોતાના અંત પુરુષાર્થથી પ્રગટ થાય છે, બીજી કોઈ રીતે થાય નહીં. તો કોઈએ પ્રશ્ન કર્યો કે એમાં નિમિત્ત તો છે ને, અંત પુરુષાર્થથી થાય છે એમ કહ્યું એટલે એનો અર્થ એ થયો કે આ જે મિથ્યાત્વ કર્મ છે એના ઉપશમથી થાય છે એમ નહીં, પરંતુ એના અંત પુરુષાર્થથી એને સંકિત થાય છે ત્યારે એ કર્મની મિથ્યાત્વ દર્શન મોહનીય કર્મની જે પ્રકૃતિ છે એનો ઉપશમ થાય છે, એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે ગુરુદેવે એમ વાત કરી કે જેને સંકિત પોતાના અંત પુરુષાર્થથી થાય છે તેમ મિથ્યાત્વ પોતાના ઊંધા એટલે કે વિપરીત પુરુષાર્થથી થાય છે તેમાં કર્મ કાંઈ કારણ નથી. અને તેમાં કર્મ કાંઈ કારણ છે એમ જે સમજે છે એ અજ્ઞાની છે. એટલે કોઈએ પ્રશ્ન કર્યો મિથ્યાત્વ માટે અને સમ્યક્ત્વ માટે નિમિત્ત છે ને, એમ કરીને પ્રશ્ન કર્યો કે નિમિત્ત તો છે ને. ગુરુદેવ દર વખતની જેમ ફરી પાછું સમજાવે છે કે નિમિત્ત છે એટલે શું, નિમિત્ત એમાં કાંઈ કરતું નથી. નિમિત્ત છે એટલે એનો અર્થ એ કે મોહનીય કર્મ કાંઈ મિથ્યાત્વ કરે છે એમ નહીં. જીવમાં મિથ્યાત્વ કરનારું મોહનીય કર્મ નથી, પણ જીવને મિથ્યાત્વ છે ત્યારે એ નિમિત્ત છે એટલે કે એ હોય છે. કેમ કે નિમિત્ત તો જુદી વસ્તુ છે, પર વસ્તુ છે. એ જીવમાં શું કરે, એ જીવને અડે નહીં, તો પછી જીવમાં કરે શું. આગળ ટીકાની વાતને લે છે, કહે છે કે વળી અજ્ઞાની કહે છે કર્મ જ અસંયમી કરે છે, કારણ કે ચારિત્ર મોહ નામના કર્મના ઉદય વિના તેની અનુપત્તિ છે. સંયમની વાત, અસંયમ અને સંયમ, ચારિત્ર મોહનીય કર્મ એનો ઉદય હોય ત્યારે એ અસંયમી હોય, અને ચારિત્ર મોહનીય કર્મ છે એનો ઉપશમ ક્ષય ક્ષયોક્ષમ થાય ત્યારે એને પછી ચારિત્ર થાય. આવી માન્યતા અજ્ઞાનીની છે. ગુરુદેવ અહીંયા કહે છે કે જુઓ, ઋષભદેવ ભગવાન જન્મથી જ ત્રણ જ્ઞાનના ધણી ક્ષાયિક સંકિતિ હતા. ઋષભદેવ ભગવાન એ ભવે મોક્ષ જનાર હતા, તીર્થંકર નું દ્રવ્ય એ ક્ષાયિક સંકિતિ હતા, જન્મથી જ ક્ષાયિક સંકિતિ હતા, અને મતિ શ્રુત અને અવધિ જ્ઞાન સહિત હતા. છતાં પણ 83 લાખ પૂર્વ સુધી તેમને ચારિત્ર ન આવ્યું, એટલે કે એમને મુનિદશા અંગીકાર ન કરી, ગૃહસ્થાશ્રમમાં રહ્યા. તો ત્યાં અજ્ઞાની કહે છે કે ચારિત્ર મોહ કર્મના ઉદયના કારણે તેમને ચારિત્ર પ્રગટ ન થયું. ચારિત્ર મોહનીય કર્મ એનો ઉદય હતો એટલે શબ્દે ભગવાન 83 લાખ પૂર્વ સુધી ગૃહસ્થાશ્રમમાં રહ્યા અને એમને એવું ચારિત્ર પ્રગટ ન થયું. ગુરુદેવ કહે છે કે પણ ભાઈ, એ અભિપ્રાય સાચો નથી, એ અભિપ્રાય સત્યાર્થ નથી. પોતાની પુરુષાર્થની નબળાઈને લઈને તેમને ચારિત્ર ન આવ્યું એ સત્યાર્થ છે. અને એ વખતે કર્મના ઉદય નિમિત્ત તરીકે હતા, ચારિત્ર મોહનીય કર્મનો ઉદય હતો, પણ એ ચારિત્ર મોહનીય કર્મનો ઉદય કાંઈ એમને ચારિત્ર ન થવા દે એમ હતું ન. ચારિત્ર મોહનીય કર્મનો ઉદય કાંઈ એમને ચારિત્ર થવામાં બાધારૂપ થતો હતો એમ ન હતું, પરંતુ પોતાના પુરુષાર્થની નબળાઈ, હજી એવો ઉગ્ર પુરુષાર્થ એમને થયો નહીં, માટે એ 83 લાખ પૂર્વ સુધી ગૃહસ્થાશ્રમમાં રહ્યા. કર્મના ઉદયના નિમિત્તે તેમને ચારિત્રનો અભાવ હતો એમ કહેવું એ તો ઉપચાર માત્ર છે, ખરેખર વાસ્તવિક એવું વસ્તુનું સ્વરૂપ નથી. આવી વાત છે. વળી એક બીજી વાત પણ કરી છે ગુરુદેવે, કહે છે કે કોઈ બહારની એટલે વ્રત આદિ રાગની ક્રિયાને ચારિત્ર કહે છે, પણ ચારિત્રનું એ વાસ્તવિક સ્વરૂપ નથી. અંદર વસ્તુ પોતે ભગવાન આત્મા છે ને, એની વાત કરે છે કે અંદર વસ્તુ પોતે શુદ્ધ ચિદાનંદ ઘન ચૈતન્ય મૂર્તિ પ્રભુ સદા વિરાજી રહેલ છે. તેની એકાગ્રતાપૂર્વક તલ્લીન થઈ પ્રચુર આનંદમાં રમતા રમતા તેમાં જ ઠરીને રહેવું, તે ચારિત્ર છે. અને એવું ચારિત્ર હોય ત્યારે બાહ્યમાં એને નગ્ન દિગંબર મુનિપણું 28 મૂળ ગુણ સહિત શુદ્ધ દ્રવ્યલિંગ હોય, જ્યારે એમને ભાવલિંગ છે અને પોતાના આત્મામાં પ્રચુર સ્વસંવેદન સહિત એ રમણતા કરે છે, ત્યાં રહ્યા છે, તો બાહ્યમાં પણ એવી જ દશા હોય એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે અને એ જ સાચું ચારિત્ર છે. નિજ આનંદ સ્વરૂપમાં ચરવું, રમવું, રહેવું તે ચારિત્ર છે. રાગની ક્રિયા કાંઈ ચારિત્ર નથી. કર્મના નામે ઘણી મિથ્યા વાતો અત્યારે ચાલે છે. કર્મના નામે અત્યારે મોટો ગોટો ઉઠ્યો છે. એમ કે કર્મ જ જીવને અસંયમી કરે, વિકારી કરે, કર્મને લઈને જીવને વિકાર થાય. અરે ભાઈ, કર્મ તો જડ છે, એને લઈને જીવને વિકાર કેમ થાય? જડને લઈને ચેતનને વિકાર કેવી રીતે થાય? જડ ચેતનમાં વિકાર કેવી રીતે કરાવે? એ છે, એની હાજરી છે તો એને નિમિત્ત કહેવાય, પણ કાંઈ કે જડ કર્મ જીવને ચેતનને વિકાર કરાવે એમ બિલકુલ નથી. કર્મ નિમિત્ત હો, પણ જીવને વિકાર થાય છે એ તો પોતાને પોતાથી જ થાય છે. જીવને વિકાર થાય છે એમાં એનો ઊંધો પુરુષાર્થ છે, એની નબળાઈ છે. જીવને વિકાર થાય એ પર્યાયગત પોતાનો જ અપરાધ છે. એ પર્યાયગત પોતાનો અપરાધ છે એટલે એ અપરાધ પર્યાયમાં છે, બહારમાં છે. એથી કાંઈ એનું દ્રવ્ય મલિન થાય છે એમ નથી, અને એમાં કર્મનું કાંઈ કાર્ય નથી. કર્મ એમાં કાંઈ કરતું નથી. એના પછી પારા નંબર 246 ઉપર ચોથા પેરેગ્રાફમાં આગળ વાત કરે છે. ટીકાની વાત છે. કર્મ જો ઉર્ધ્વલોકમાં, અધોલોકમાં અને તિરિંત લોકમાં ભમાવે છે, કારણ કે આનુપૂર્વી નામના કર્મના ઉદય વિના તેની અનઉપવત્તિ છે. ગુરુદેવ આ વાતને પણ સમજાવે છે કે આનુપૂર્વી નામનું એક કર્મ છે. આનુપૂર્વી નામનું એક કર્મ, કર્મની એવી પ્રકૃતિ છે કે જીવને એ જે ગતિમાં જવાનું છે એ ગતિમાં લઈ જાય છે. એ તો નિમિત્તનું કથન છે, ખરેખર એ લઈ જાય છે એમ નથી, પણ એવું અજ્ઞાનીનું માનવું છે કે આનુપૂર્વી નામનું એક કર્મ છે. એને સમજાવતા કહે છે ગુરુદેવ કે બળદને નાકમાં નાથ નાખે છે ને, નાથ એટલે જે દોરડું નાખે છે ને નાકની અંદર, પછી એ દોરડું નાખેલું હોય એટલે એ દોરડાને જે તરફ ખેંચે એ તરફ બળદ વળે. એટલે એ નાથ છે ને એને ખેંચીને જેમ બળદને જે તરફ લઈ જવો હોય એ રીતે લઈ જવાય છે. પ્રાણીઓને બિચારાને આ રીતે નાથ નાખી અને એ ફેરવવામાં આવે છે, એને એ તરફ લઈ જવાય છે. એમાં પ્રાણીને તો બિચારાને ઘણું દુઃખ પહોંચે છે. એટલે પણ એ નાથ દ્વારા, એટલે કે દોરડું જે નાખેલું છે એના દ્વારા એને એ તરફ લઈ જવાય છે. એ તરફ ખેંચતા એ તરફ જાય, બીજી તરફ ખેંચતા બીજી તરફ જાય. એટલે એમ એને જે માર્ગમાં રાખવો છે એ માર્ગમાં રખાય છે. તો એવી રીતે આનુપૂર્વી નામની પ્રકૃતિ જીવને નરક આદિમાં લઈ જાય છે. એટલે નરકમાં જવાના એને પરિણામ કર્યા છે, તો હવે નરકમાં કોણ લઈ જાય? તો કે છે કે આ આનુપૂર્વી નામની કર્મની પ્રકૃતિ છે એ એને લઈ જાય, અથવા તો દેવલોકમાં જાય એવા પરિણામ એને થયા છે, તો હવે દેવલોકમાં એને કોણ લઈ જાય? તો આ આનુપૂર્વી નામનું કર્મ છે એ એને લઈ જાય છે. એટલે જે ગતિમાં જવું છે એ ગતિમાં લઈ જનાર આ અનુપૂર્વી નામનું કર્મ છે એવી માન્યતા અજ્ઞાનીની છે. એવી માન્યતા અજ્ઞાનીની છે પણ ખરેખર એમ નથી. જો ત્રણિક મહારાજાનું ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે જુઓ, ત્રણિક રાજા ક્ષાયિક સંકિતી હતા, તીર્થંકર ગોત્ર બાંધ્યું છે, પણ નરક ગતિ નામ કર્મ બાંધ્યું હતું, તો આનુપૂર્વી કર્મ તેમને નરકમાં લઈ ગયું. આ અજ્ઞાનીની માન્યતા છે. ત્રણિક રાજા પ્રથમ નરક ક્ષેત્રમાં ગયા છે કે એવી જ પોતાની પર્યાયની યોગ્યતાથી ગયા છે. પહેલી નરકે ગયા છે તો એ વખતે એમની એવી યોગ્યતા છે માટે ગયા છે. પોતાના ઊંધા પુરુષાર્થથી નરક ગતિનું આયુષ બાંધેલું અને તેના ઉદયકાળે તેમની પર્યાયની એવી જ યોગ્યતા હતી જે વડે તેઓ નરકમાં ગયા છે. કર્મને લઈને તેઓ નરકમાં ગયા છે અથવા કર્મ એમને નરકમાં ખેંચીને લઈ ગયું છે એમ છે જ નહીં. એ સમયની એમની એવી યોગ્યતા છે અને એમ એ પર્યાયમાં જે થાય છે ત્યારે પેલું કર્મ છે તે નિમિત્ત કારણ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, કર્મ તો જડ છે, એ તારી ચીજમાં છે જ નહીં. તારી ચીજમાં એ છે જ નહીં. તારી ચીજમાં આ કર્મનું અસ્તિત્વ છે જ નહીં. તારી ચીજ તો ત્રિકાળ શુદ્ધ જ છે, એની અંદર કર્મ એ દાખલ થતું જ નથી, પ્રવેશ પામતું જ નથી. તો પછી એને એ પરિણામ આવે કે એનું કાંઈ કરે કે કઈ રીતે બને? એક દ્રવ્ય બીજા દ્રવ્યથી તદ્દન ભિન્ન જુદું છે તો એ બીજા દ્રવ્યમાં કઈ રીતે ફેરફાર કરે? એમાં એ વ્યાપતું નથી તો એમાં શું કરે? કર્મ બહાર રહ્યા એટલે તારી ચીજ છે એ તો સ્વતંત્ર છે, શુદ્ધ છે, એ ચીજની અંદર એ કર્મ છે જ નહીં. અને છતાંય એમ માનવું કે કર્મ બધું કરે તો એ તો મિથ્યા માન્યતા થાય છે. ઉદય કહે છે કે એ તારી ચીજમાં છે જ નહીં, પછી એ તને શું કરે? એટલે કાંઈ ન કરે, બધું કર્મ કરે એમ બધું કર્મથી થવાનું તે માન્યું છે, પણ જેનો તારી ચીજમાં અભાવ છે એ કર્મ તને શું નુકસાન કરે? એ તને કાંઈ કરે નહીં. એ માન્યતા તું છોડી દે અને સાચી માન્યતાનો સ્વીકાર કર. પૂર્વે જેવા ભાવ કર્યા હતા એ પ્રમાણે ભાવ કર્મ થયા અને એવા ભાવ કર્મના નિમિત્તે કારણે રજકણો ભેગા થઈ અને કર્મની પ્રકૃતિના સ્કંદરૂપ થયા છે. એ તને કાંઈ કરતા નથી. એ તારા પૂર્વે જેવા ભાવ હતા એનું એક અપેક્ષા એ પ્રતિબિંબ છે એમ કહી શકાય કે પૂર્વે એવા ભાવ કર્યા હતા એટલે એવો ભાવ બંધ થયો અને એના નિમિત્તે આ એવા જડ કર્મ થયા. બસ એટલું જ એમાંથી સમજવાનું છે. પણ એ કાંઈ વર્તમાનમાં બધું તને કરાવી દે છે એમ નથી. તું વર્તમાનમાં સ્વતંત્ર છો, તું તારા પુરુષાર્થ દ્વારા સમ્યક્તો પ્રગટ કરી શકે એવો છો, તું તારા પુરુષાર્થ દ્વારા ચારિત્ર લઈ અને કેવળ જ્ઞાન પ્રગટ કરી શકે એવો સક્ષમ છો, એટલે ગમે તે કર્મ હોય પણ કર્મ કાંઈ જીવને રોકતું નથી. જીવ રોકાયો છે તો પોતાની યોગ્યતાને કારણે રોકાયો છે. જીવ રોકાયો છે તો એ પોતાની એ સમયની એવી યોગ્યતાને કારણે રોકાયો છે, એમ નહીં કે જડ કર્મે એને રોક્યો છે. આગળ 247માં પાના ઉપર કહે છે, ટીકાની વાતને આગળ લે છે કે વળી અજ્ઞાની કહે છે કે બીજું પણ જે કાંઈ પણ જેટલું શુભ અશુભ છે તે બધું કર્મ જ કરે છે. કારણ કે પ્રશસ્ત અપ્રશસ્ત રાગ નામના કર્મના ઉદય વિના તેની અનુપપત્તિ છે. એટલે પ્રશસ્ત રાગ નામના કર્મના ઉદયને કારણે શુભ અને અપ્રશસ્ત રાગ કર્મના કારણે અશુભ ભાવ ઉત્પન્ન થાય છે એમ કર્મને કારણે થાય છે આવી માન્યતા અજ્ઞાનીની છે. ગુરુદેવ કહે છે કે જે કાંઈ શુભ અશુભ ભાવ થાય છે તે કર્મ જ કરે છે એમ અજ્ઞાની જીવ માને છે. કર્મ જ શુભ અશુભ ભાવ કરાવે છે. જીવને શુભ અશુભ ભાવ થવાનું કારણ જીવના કર્મના ઉદય જ છે એવી માન્યતા અજ્ઞાનીની છે. પણ એમ છે નહીં. વાસ્તવમાં શુભ અશુભ ભાવ જે એને થાય છે તે પોતાના અવળા પુરુષાર્થથી થાય છે. શુભ ભાવ થાય છે કે અશુભ ભાવ થાય છે બંને વખતે જીવનો પુરુષાર્થ છે તે અવળો છે. જીવનો પુરુષાર્થ અવળો છે. શુભ ભાવમાં અને અશુભ ભાવમાં બંનેમાં જીવનો પુરુષાર્થ અવળો છે. જો સવળો પુરુષાર્થ હોય, સાચો સમ્યક પુરુષાર્થ હોય તો એને શુદ્ધ ભાવ થાય. જેમ શુદ્ધ ભાવ થાય ત્યારે જે પુરુષાર્થ છે તે સમ્યક અથવા સવળો પુરુષાર્થ છે, એવી રીતે એને અશુભ ભાવ થાય ત્યારે કે શુભ ભાવ થાય ત્યારે એને અવળો પુરુષાર્થ છે. શુદ્ધ ભાવ થાય તે પોતાના સવળા સમ્યક પુરુષાર્થથી થાય છે, તેમ શુભ અને અશુભ ભાવ થાય તે પોતાના અવળા એટલે મિથ્યા પુરુષાર્થથી થાય છે. પણ કર્મના ઉદયના કારણે એ શુભ અશુભ ભાવ થાય છે એમ છે જ નહીં. અજ્ઞાની કહે છે શું કરીએ, કર્મ માર્ગ આપે તો ધર્મ કરીએ ને. કર્મને કારણે અમે તો રોકાઈને રહ્યા છીએ. આ કર્મ માર્ગ આપે, કર્મ અમને કરવા દે તો અમે ધર્મ કરીએ ને. ગુરુજી કહે છે અરે ભાઈ, કર્મ તો બિચારા જડ છે, કર્મ બિચારે કોણ, કર્મ બિચારે કોણ, ભૂલ મેરી અધિકારી કહ્યું છે ને. તો કે છે કે એ તને ક્યાં નડે છે, કર્મને આધીન તારી જે દ્રષ્ટિ છે એ મિથ્યા છે. કર્મને આધીન દ્રષ્ટિ તારી છે, કર્મને આધીન તું થાય છે. તારી એવી શ્રદ્ધા માન્યતા ઊંધી છે એટલે તું કર્મને આધીન થઈ અને પરિણમે છે. જેટલું શુભ અશુભ થાય તે જડ કર્મના લઈને થાય છે એ તારી દ્રષ્ટિ જ મિથ્યા છે એમ આચાર્ય કહે છે. કર્મ બીજી ચીજ છે, એ નિમિત્ત હો, પણ તને શુભ કે અશુભ ભાવ જે થાય છે તે તો તારા પોતાના કારણે થાય છે, કર્મના કારણે નહીં. થોડું વધારે સૂક્ષ્મતાથી સમજાવતા ગુરુદેવ કહે છે કે જે શુભાશુભ ભાવ થાય છે એ જીવના પરિણામ છે. શુભ ભાવરૂપ પરિણામ છે એ પણ જીવના પરિણામ છે, અશુભ ભાવરૂપ પરિણામ પણ જીવના જ પરિણામ છે. શુભ ભાવરૂપ પરિણામ છે તે જીવના એટલે કે પરિણામે એ જીવ છે, એમાં જેના પરિણામ છે એ પરિણામે એ જીવના પરિણામ છે, અને તે પરિણામ કર્મની મંદતા છે માટે શુભ છે. જે શુભ પરિણામ થયા તો એ શુભ પરિણામ થયા એટલા માટે થયા કે એ વખતે કર્મના ઉદયની મંદતા છે માટે એવા શુભ પરિણામ થયા, અને તીવ્ર પરિણામ એ કર્મ ઉદયની તીવ્રતા છે તો અશુભ પરિણામ થાય છે. એવી માન્યતા અજ્ઞાનીની છે પણ એમ નથી. પ્રશસ્ત રાગ નામના કર્મનો ઉદય કરતા અને શુભ ભાવ થાય તે એનું કાર્ય એમ છે નહીં. પ્રશસ્ત રાગ નામનું કર્મ જેના નિમિત્તે શુભ ભાવ થાય તો કહે છે કે એવું પ્રશસ્ત રાગ નામનું કર્મ જ્યારે ઉદયમાં આવ્યું છે તો એ કરતા થઈ અને તને શુભ ભાવ કરાવે છે એમ નથી. એ પ્રશસ્ત રાગ નામનું કર્મનો ઉદય એ કરતા, અને એ કરતા છે તો જે કાર્ય છે તે શું છે, તો કે શુભ ભાવ જે જીવને થયો તે તેનું કાર્ય આવું છે જ નહીં. કેમ કે પેલું કર્મ ને કર્મનું કાર્ય અહીંયા જીવમાં ક્યાંથી થાય? વળી શુભ ભાવ થાય, શુભ ભાવ થયો તે કરતા અને તે કાળમાં પરજીવોની દયા પાળે તે એનું કાર્ય એમ પણ નથી. શુભ ભાવ એ કરતા અને એવો શુભ ભાવ છે તે કાળમાં પરજીવની દયા પાળે તે એનું કાર્ય એમ પણ નથી. પર્યાયમાં જે શુભ ભાવ થાય તેનો કરતા તે પર્યાય પોતે છે અને કર્મ પણ તે પર્યાય છે. શુભ રાગ કાર્ય અને દ્રવ્ય એનું કરતા એમ ઉપચારથી કહેવાય. શુભરાગ કાર્ય અને દ્રવ્ય જીવ દ્રવ્ય એ એનું કરતા એટલે જીવ દ્રવ્ય શુભરાગ કરે એમ ઉપચારથી કહેવાય. પણ ખરેખર તો જે પર્યાય થઈ એ પર્યાય જ પોતે કરતા પણ છે અને પોતે કર્મ પણ છે. અજ્ઞાની કહે છે કે પ્રશસ્ત રાગ નામના કર્મના ઉદય વિના જીવને શુભભાવ હોય નહીં. પણ એનો એ અભિપ્રાય ખોટો છે, સત્યાર્થ નથી. પ્રશસ્ત રાગ કર્મનો ઉદય એ વખતે હોય છે એટલે એને નિમિત્ત કહેવાય, પણ તેને લઈને શુભભાવ થાય છે એમ નથી. યથાર્થ તત્વની દ્રષ્ટિ વિના કોઈ વ્રત કરે, તપ આચરે, ઉપવાસ કરીને મરી જાય તોય શું? મિથ્યા દર્શનને લીધે તે સંસારમાં રખડતા રખડતા પરંપરા નરક નિગોદમાં જ જાય. ગુરુદેવનું કહેવું એમ છે કે ભાઈ, તત્વની યથાર્થ સમજ વિના મિથ્યા દર્શન સહિત જીવને સંસારમાં ભ્રમણ જ થાય છે, ચાર ગતિમાં ભ્રમણ જ થાય. અને 2000 સાગરોપમનો ત્રસ કાળ પૂરો થતા પછી એ ઇતર નિગોદમાં ચાલ્યો જાય છે. પણ શું કરીએ, કુમકુંદાચાર્ય ભગવાને તો એમ કહ્યું છે કે નગ્ને મોક્ષો ભણ્યમ, એટલે કે નગ્નને મોક્ષ કહ્યો છે. એટલે નગ્નને મોક્ષ કહ્યો એટલે કેવું નગ્નપણું? કે જેને અંતરમાં તત્વદ્રષ્ટિ, વિતરાગ દ્રષ્ટિ પ્રગટ થઈ છે, અંતરંગ અને બાહ્ય બધા જ પરિગ્રહોથી રહિત થયા છે, એટલે બહારમાં સહજ નગ્ન દશા છે, તેને મોક્ષ હોય છે, મોક્ષનો માર્ગ હોય છે, એ મોક્ષ માર્ગમાં હોય છે. એક વસ્ત્ર જેટલો પણ પરિગ્રહ મુનિને હોય નહીં. એ વાત તો ગુરુદેવે વારંવાર કરી છે કે વસ્ત્ર સહિત મુનિપણું માનવું એવો માર્ગ નથી, એ ઉન્માર્ગ છે. આચાર્ય કહે છે કે વસ્ત્ર સહિત જે મુનિપણું માને મનાવે તે નિગોદમાં ચાલ્યા જશે, લસણ ડુંગળીમાં જઈ અને જન્મશે અને અનંત કાળ ત્યાં રહેશે. કોઈને એમ લાગે કે આ તો અતિશયોક્તિ કરી, પણ એમ નથી, વાત બરાબર છે. જરાક તર્કથી સમજીએ તો ખ્યાલ આવે કે જ્યારે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ નથી સમજતા અને મિથ્યાત્વ છે, તો એ મિથ્યાત્વ અને એમાં એ જીનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય આવ્યું છે એના વિરુદ્ધ નું જાણી જોઈ અને મિથ્યાત્વ ગ્રહીને બેઠા હોઈએ ત્યારે ગૃહિત મિથ્યાત્વ હોય. પરિગ્રહ સહિત અપરિગ્રહી કહેવું, ભલે વસ્ત્રનો પરિગ્રહ છે, પાત્રાનો પરિગ્રહ છે, પણ છતાંય એને એમ કહેવું કે ના એમને પરિગ્રહ નથી, એ અપરિગ્રહી છે એમ કહેવું, એ તો તમે જાણી જોઈ અને જેમ આંખાડા કાન કરીને આપણે કહીએ છીએ એવી રીતે વાત થઈ. પરિગ્રહ તો છે, છતાં પણ તમે એને પરિગ્રહ ન માનો અને અપરિગ્રહ માનો, એટલે એમને નિર્ગ્રંથ મુનિ માનો, તો એમાં મિથ્યાત્વ છે. અને એવા મિથ્યાત્વને કારણે એને ભવના ભ્રમણ થશે, અને ભવના ભ્રમણ કરતા કરતા જો એ જી મિથ્યા માન્યતાને છોડશે નહીં, તો એનો ત્રસ કાળ જે 2000 સાગરોપમનો હોય છે એ પૂરો થઈ જશે, અને એમ થતાં તો એ પછી ઇતર નિગોદમાં ચાલ્યા જશે. એવા જીવ એવી માન્યતાવાળા, એટલે કહે છે કે એવી માન્યતાની અનુમોદના પણ ન કરવી. ગુરુદેવ એમ કહે છે કે એવું માનવું પણ નહીં. વસ્ત્ર સહિત જે મુનિપણું માને મનાવે, એટલે મનાવે એટલે એ અનુમોદના થઈ, એટલે એ પણ નહીં, એટલે માને મનાવે તે નિગોદમાં ચાલ્યા જશે. તો આ રીતે નિગોદમાં ચાલ્યા જશે, કંઈ એમાં કોઈની ટીકા કરવાનો આશય નથી. પણ નિર્ગ્રંથ મુનિ કોને કહેવાય એ ન સમજી અને આપણે ગમે તેને નિર્ગ્રંથ મુનિ કહી દઈએ એ વાત બરાબર નથી. વસ્ત્ર સહિત ક્ષુલક પણ હોય એમને ક્ષુલક કહો, વસ્ત્ર સહિત છે તો એને ક્ષુલક કહી શકાય, પણ નિર્ગ્રંથ મુનિ ન કહી શકાય. ક્ષુલક છે એટલે કંઈ ખરાબ થઈ જાય, હલકા થઈ જાય છે એમ નથી. ક્ષુલક ધરમદાસજીએ કેટલી બધી સરસ વાત બધી લખી છે, એટલે ક્ષુલક જ્ઞાની હોય છે, સમ્યક દ્રષ્ટિ હોય છે, અને વર્તમાનમાં હજી બાહ્ય ચારિત્રમાં હજી મુનિ દશા નથી આવી, તો ક્ષુલકની દશા છે. નગ્ન દિગંબર મુનિ થતા પહેલા આવું ક્ષુલક પણ હોય છે, એક વસ્ત્ર સહિત હોય, એટલે એટલો માત્ર પરિગ્રહ છે, પણ એ સમ્યક દ્રષ્ટિ છે. પાંચમા ગુણસ્થાનની એમની દશા છે, અને અંતરંગ દશા તો કેવી અદભુત હોઈ શકે, એટલે એમાં કાંઈ કોઈને ખોટું કહ્યું છે, ખરાબ કહીએ છે એવો અર્થ થતો જ નથી. વસ્ત્ર સહિત છે એટલે કંઈ પાપી છે એમ કહેવાનો આશય નથી. વસ્ત્ર સહિત છે એટલે ખોટા છે, ખરાબ છે એમ કહેવાનો આશય નથી. આમાં લોકો ઊંધું સમજી લે છે. કહેવાનો આશય એટલો જ છે કે વસ્ત્ર સહિત છે તો એટલો પરિગ્રહ છે, અને એટલો પરિગ્રહ છે તેવો પછી એને નિર્ગંથ મુનિ પણ હોતું નથી, અને એને સાતમું ગુણસ્થાન હોઈ શકે નહીં. આટલી જ વાત કરવી છે. અને સાતમું ગુણસ્થાન નથી તો પછી શ્રેણી ચડી શકતા નથી. એટલે એ વાત સમજાવી છે. એટલે એમ કહેવામાં આવે કે નિર્ગ્રંથ મુનિ, જેને અંતરંગ અને બાહ્ય સર્વપરિગ્રહનો ત્યાગ થયો છે એવા નગ્ન મુનિ, એને જ સાતમા ગુણસ્થાનની દશા આવી શકે, એને જ સાતમા ગુણસ્થાનની દશા આવી શકે. બીજાને સાતમા ગુણસ્થાનની દશા પરિગ્રહ સહિત હોય તેને આવી શકે નહીં. ગુરુદેવ પોતે પણ પોતાને મુનિ નહોતા કહેતા, પોતે પોતાને ગ્રહસ્થ કહ્યા એમ કહ્યું છે. ને આપણે એ વાત તો પ્રવચન રત્નાકરની અંદર વાંચી છે કે અમે તો ગ્રહસ્થ છીએ એવા શબ્દો એમના આપણે વાંચ્યા છે. એટલે એમાં કાંઈ કોઈને ખોટા ખરાબ કહેવાનો આશય નથી, પરંતુ જે છે તેમ તેને તેમ કહેવું, એના પણ ગુણ છે એને આપણે સ્વીકારીએ છીએ, પણ જેના જેવા જે રીતે ગુણ છે એને એ રીતે રાખવા જોઈએ. મુનિની સાથે ક્ષુલકને સરખાવી ન શકાય. ક્ષુલક છે એ જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, અને મુનિ સાચા મુનિ છે એ એનાથી આગળ વિશેષ વધ્યા છે. એમને પૂર્ણપણે નિર્ગ્રંથપણું છે, અને એ સાતમા છઠ્ઠા ગુણસ્થાનની દશામાં છે. ક્ષુલક છે તે પાંચમા ગુણસ્થાનની દશામાં છે. તો જેમ છે તેમ વસ્તુના સ્વરૂપને સમજીએ તેમાં શું વાંધો છે? એટલે ગુરુદેવ એ વાત કરે છે કે ભાઈ વસ્ત્ર સહિત તમે ક્ષુલકને માનો તો બરાબર છે, વસ્ત્ર સહિત હોય અને તમે મુનિ કહો એ માન્યતા ખોટી છે, એ માન્યતા મિથ્યા છે. એવી ઘણી બધી માન્યતાઓ છે કે જેને સમજવાની જરૂર છે. એ સમજવાને બદલે ઊંધું લઈને કોઈ ચાલે તો એ નુકસાન તો એને જ થશે ને. જેમ કે બીજી માન્યતાઓ પણ એવી રીતે છે કે હાથીના ઓદા ઉપર બેઠા બેઠા કેવળ જ્ઞાન થઈ જાય. આ માન્યતા પણ ભૂલ ભરેલી છે. મરુદેવી માતાને હાથીના ઓદા ઉપર બેઠા બેઠા એમને કેવળ જ્ઞાન થયું અને
પછી મોક્ષે ગયા, મોક્ષના દ્વાર એમને ખોલ્યા,
એવી વાત કહેવામાં આવે છે. અરે ભાઈ, કેટલાય જીવો સિદ્ધ થયા છે. પહેલી વાત તો એ કે પહેલા પહોંચ્યા એમ નથી, અને બીજી વાત એ છે કે એ પહોંચ્યા નથી. વાસીના ઉદ્દા ઉપર બેઠા બેઠા જયારે સ્ત્રીની પર્યાય છે ત્યારે કેવળ જ્ઞાન ન થાય. નિર્ગ્રંથ મુનિ, નગ્ન દિગંબર મુનિ એ જયારે સાતમા ગુણસ્થાનથી ઉપર આગળ વધે છે ત્યાર પછી એ બારમા ગુણસ્થાને જાય છે, પસાય રહી થાય છે, અને પછી કેવળ જ્ઞાન થાય છે. હવે એવું નગ્ન દિગંબર પણ સ્ત્રીઓને હોય નહીં, સ્ત્રીઓને એવું નગ્ન દિગંબર પણ હોય નહીં, એટલે કેવળ જ્ઞાન ક્યાંથી થાય? અને કેવળ જ્ઞાન થયા પહેલા એ મોક્ષે ગયા અને મોક્ષના દરવાજા એમણે ખોલ્યા, અને આવું બધું જે કહેવામાં આવે આ વાત બધી ખોટી છે, એવી ઊંધી માન્યતા કરવાથી શું ફાયદો છે? એના બદલે એમ કહ્યું હોત કે ના બરાબર છે, હાથીના ઓદા ઉપર બેઠા બેઠા એમને સમ્યક દર્શન થઈ ગયું તો વાંધો ન હતો. પોતાના અંતરમાં ઉતરી ગયા, વૈરાગ આવ્યો અને અંતરમાં ઉતરી ગયા પોતે, અને સમ્યક દર્શન થયું તો એમાં કોઈ વાંધો નથી. પણ તમે એમ કહો કે ના ના, મરુદેવી માતાને હાથીના ઉદા ઉપર બેઠા બેઠા એમને કેવળ જ્ઞાન થયું ને એમને મોક્ષના દરવાજા ખોલ્યા, આવી વાત જરાક સમજીને કરવી જોઈએ. એટલે ગુરુદેવે આ રીતે કેટલીક વાત કહી હોય અને એમાં એક લીટીમાં બોલ્યા હોય એટલે ઘણા લોકો કોઈ વાતને સમજ્યા વિના ગુરુદેવનો વિરોધ કરે. પણ વિરોધ કરવાની જરૂર નથી, અને બરાબર સમજો ગુરુદેવને કહેવાનો આશય શું છે. કેમ કે દિગંબરમાં પણ વસ્ત્ર સહિત તો હોય જ છે ને, ક્ષુલક છે અને એક વસ્ત્ર હોય છે, છતાંય એ આદરણીય છે, એ સમ્યક દ્રષ્ટિ હોય અને એ શાસ્ત્રના સારા અભ્યાસી હોય, એ શાસ્ત્ર સારી રીતે સમજાવતા પણ હોય, ઘણું સારું લખતા પણ હોય. અહીંયા 248માં પાના ઉપર આગળ કહે છે કે શ્રીમદ રાજચંદ્રજીએ એક વાર કરુણાર્દ્ર થઈ કહેલું કે અરે રે, આ અમારો સત્યનો નાદ કોણ સાંભળશે? ભગવાનની વાણીનો આ પોકાર કે વસ્ત્રનો એક ધાગો પણ રાખીને મુનિપણું માને મનાવે કે માનનારાને ભલો જાણે, તે ત્રણેય નિગોદગામી છે. એકિન્દ્રીમાં ઉપજી અનંતકાળ ત્યાં અનંત દુઃખમાં પડ્યા રહેશે. સમજીએ તો આ બધું બરાબર સમજાય એવું છે, એમાં કોઈના વિશે કંઈ કહ્યું છે એમ નથી, એ દરેકને લાગુ પડે છે. ગુરુદેવે પોતે પોતાને માટે પણ એ વાત લાગુ પાડી. સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા ત્યારે એમને કાંજી મુનિ કહેતા હતા, અને એમને લાગ્યું કે આ વસ્ત્ર સહિત અને આ પાત્રા સાથે આ દશામાં હું કાંઈ મુનિ ન કહેવાઉં, અમે સાધુ છીએ જ નહીં. એટલે તો એમણે પરિવર્તન કર્યું કે ના, હું સાધુ નથી. પોતે પોતાની જાતને સાધુ માનતા ન હતા, છતાંય બધા જ આચાર વિચાર એમ જ રાખ્યા અને કેટલો બધો જ્ઞાનનો ઉદ્યોગ કર્યો. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે દ્રષ્ટિની અપેક્ષાએ જીવ શુભ ભાવનો કરતા નથી, એ બીજી વાત છે. પેલી શુભાશુભ ભાવની વાત લીધી અને એ કર્મને કારણે નથી એ બધી વાત કરી, એટલે હવે એક સાથે બીજી વાત પણ સમજાવે છે જે આપણે ઘણી વાર કરી ગયા છીએ. જ્યારે આપણે દ્રષ્ટિનો વિષય શું છે, દ્રષ્ટિનો વિષય તો શુદ્ધ હોય, વિકાળ શુદ્ધ છે એ જ દ્રષ્ટિનો વિષય હોય, તો દ્રષ્ટિના વિષયની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે પછી જીવ આવા શુભાશુભ ભાવનો કરતા હોય નહીં. મિથ્યાત્વ આદિના જે પરિણામ થાય છે તે અજ્ઞાન દશામાં એ જીવના છે એમ જ્યારે આપણે કહીએ છીએ, તો જ્યારે દ્રષ્ટિનો વિષય કેવો છે ભગવાન આત્મા એની વાત કરતા હોઈએ ત્યારે જે અજ્ઞાન અવસ્થામાં જે વાત છે એ હોય નહીં. અજ્ઞાન અવસ્થામાં એમ કહ્યું ને કે જીવ છે તે શુભાશુભ ભાવનો કરતા છે, એ અજ્ઞાન અવસ્થામાં કહ્યું. કર્મ શુભાશુભ ભાવનો કરતા નથી, પણ જીવ પોતે જ અજ્ઞાન અવસ્થામાં શુભાશુભ ભાવનો કરતા છે. આ મૂળ વાતનો વિસ્તાર અત્યારે આપણે કરી રહ્યા છીએ. તો એ અજ્ઞાન અવસ્થામાં જે વાત કરી, એવી અજ્ઞાન અવસ્થા એ કઈ દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિનો વિષય જેના તરફ દ્રષ્ટિ કરતા, જેનું લક્ષ કરતા સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના નિર્મળ પરિણામ થાય એ કેવું હોય એ જયારે જણાવવું હોય ત્યારે એમાં કોઈ પર્યાય લેવામાં આવે નહીં. એ પર્યાય વિનાનું શુદ્ધ ત્રિકાળ શુદ્ધ ત્રણેય કાળે જે શુદ્ધ જ રહે છે, જેમાં કોઈ ફેરફાર નથી થતો એવું ધ્રુવ, એ દ્રષ્ટિનો વિષય છે. એટલે દ્રષ્ટિની અપેક્ષાએ વાત કરીએ તો ત્યાં પછી એમ નથી કહેતા કે જીવ શુભાશુભ ભાવનો કરતા છે, એ વાત રહેતી નથી. કેમ કે જીવ શુભાશુભ ભાવનો કરતા છે એ તો અજ્ઞાન અવસ્થામાં છે. અજ્ઞાન અવસ્થામાં જીવ શુભાશુભ ભાવનો કરતા છે એટલે આ વાત અહીંયા જે કરવામાં આવી છે એ અપેક્ષા જુદી છે. દ્રષ્ટિની અપેક્ષાએ જીવ શુભાશુભ ભાવનો કરતા નથી એ બીજી વાત છે, પરંતુ શુભ ભાવનું પરિણમન પોતાની પર્યાયમાં છે અને એ અપેક્ષાએ એનું કર્તૃત્વ પોતાને છે એમ જ્ઞાન યથાર્થ જાણે છે. એનો જ્ઞાન સ્વભાવ છે, દરેક સમયે એ જ્ઞાન કરે છે, ત્યારે ખરેખર તો જ્ઞાન જાણે જ છે કે આ શુભ ભાવ છે. પણ અજ્ઞાની એ શુભ ભાવને આત્મા જાણે છે અને જ્ઞાની છે એને ભેદ જ્ઞાન છે, એટલે એવા એ શુભ ભાવને પોતાથી જુદો જાણે છે, એટલે એ આત્મા નથી એમ એને જ્ઞેય તરીકે જાણે છે. એટલે એ વાત પણ સાથે અહીંયા સમજાવી. શું કહ્યું કે શુભ ભાવનું પરિણમન પોતાની પર્યાયમાં છે અને તે અપેક્ષાએ એનું કર્તૃત્વ પોતાને છે એમ, એટલે કે એનો એ કરતા છે એમ જ્ઞાન યથાર્થ જાણે છે. બાકી ખરેખર તો વિકારી ભાવનું પરિણમન, એ પરિણમન પોતે, એ પર્યાય પોતે એ જ કરતા અને વિકારી ભાવ થયો એનું કાર્ય એનું કર્મ છે. તે એ પર્યાયમાં જે થયું તે પર્યાય પોતે જ કરતા અને પર્યાય પોતે જ કર્મ છે. દ્રવ્ય ગુણને એમાં કાંઈ કરતા પણ નથી. આવી વાત દિગંબર મુનિઓ સિવાય ક્યાંય મળતી નથી. ગુરુદેવનું એમ કેવું છે કે દિગંબર શાસ્ત્રોમાં જ અમે આ વાત વાંચી, કેમ કે એમને તો બધા શાસ્ત્રોનો અભ્યાસ હતો ને. આગળ છઠ્ઠા પેરેગ્રાફમાં કહે છે કે રાગ નામનું જળ કર્મ છે તેના મંદ ઉદય વિના જીવને શુભભાવ ન થાય એમ અજ્ઞાની માને છે, તેને આચાર્ય દેવ કહે છે કે એમ નથી. શુભ રાગનો કરતા અજ્ઞાનપણે જીવ છે અને તે રાગ જીવનું કર્મ છે. જે રાગ થયો તે જીવનું કાર્ય છે અને એનો કરતા જીવ છે. અજ્ઞાન અવસ્થામાં શુભ કે અશુભ ભાવ બંનેનો કરતા જીવ છે અને એ જે શુભ કે અશુભ ભાવ થયો, જે કાર્ય થયું, એ એનું કર્મ છે. જ્ઞાન ભાવ પ્રગટ થતા જ્ઞાની થાય છે ત્યારે, ભેદ જ્ઞાન થયા પછી એ જ્ઞાની જ્યારે રાગ થાય છે તો એને એ જ્ઞેય તરીકે માને છે અને એને એ પોતાનું કાર્ય માનતા નથી. જ્ઞાન ભાવ પ્રગટતા જ્ઞાની પર્યાયમાં જે રાગ થાય તેને પોતાનું કાર્ય એટલે કર્મ માનતા નથી. પર્યાયમાં રાગનું પરિણમન છે બસ એમ જ્ઞાનમાં જાણે છે. જ્ઞાનીને ભેદ જ્ઞાન છે, પોતે ભગવાન આત્મા, અને આ જ્ઞાનમાં જે જણાઈ રહ્યું છે કે રાગ શુભ ભાવ કે અશુભ ભાવ જે છે તે બધું પોતાથી જુદું જ્ઞેય છે, એ પોતાનું કાર્ય નથી, એ પોતાનું સ્વરૂપ નથી, એમાં પોતે નથી, એ પોતાનામાં નથી, એમ ભેદ જ્ઞાન એમને છે. એટલે જ્યારે જ્ઞાની થાય છે ત્યારે જે શુભરાગ છે એને એ પોતાનું કાર્ય માનતા નથી. એ જે થઈ રહ્યું છે તે પર્યાયમાં છે અને પર્યાયમાં એવા રાગનું પરિણમન છે એને માત્ર એ જાણે છે, એના એ જ્ઞાતા દ્રષ્ટા છે પણ એના એ કરતા નથી. આવું જૈન તત્વ સૂક્ષ્મ છે ભાઈ. આગળ કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે સત્ય બોલવાનો શુભ ભાવ થાય તે કર્મના ઉદયથી થાય છે એમ નથી. તેમજ શુભ ભાવ છે માટે સત્ય બોલાય છે એમ નથી. જળ કર્મ કરતા અને શુભ ભાવ એનું કાર્ય એમ નહીં, તથા શુભ ભાવ કરતા અને આ ભાષા બોલાય સત્ય બોલાય તે એનું કાર્ય એમ પણ નહીં. આગળ 249 પાના ઉપર કહે છે કે જુઓ આ તત્વદ્રષ્ટિ, આવી તત્વદ્રષ્ટિ છે. બ્રહ્મચર્ય પાળવાનો શુભ ભાવ છે તે ધર્મ નહીં, વળી એ શુભ ભાવ જળ કર્મના મંદ ઉદયને કારણે થયો છે એમ પણ નહીં, તથા બ્રહ્મચર્યનો શુભ ભાવ છે માટે શરીરથી વિષયની ક્રિયા વિરામ પામી છે એમ પણ નહીં. જ્ઞાની સંતોએ અલૌકિક વાત કરી છે, આ કોઈ પક્ષની વાત નથી, આ તો જૈન દર્શન છે, વસ્તુનું સ્વરૂપ આવું જ છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. તાત્પર્યભૂત વાત ઘણી આવશે, જેમ જેમ સ્વાધ્યાય કરતા જઈશું તેમ તેમ ઘણો ઉઘાડ થતો જશે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખદામ બોલીએ.
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મણિ પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ દેવર તે જયતે પ્રણમો પદ દેવર